અને આપણી વિચારધારામાં અહમ બહુ છે, મને આપણું જે મને સમજાવવું છે, હું બધું જાણું છું, એની સાથે આનો એક મેળ પડે. આ સંસારને ને જ્ઞાનીને મળતી પાણ ન આવે, અને આને પોતાને મળતી પાણો એટલું જ સમજવું છે, બાકી કઈ કરવું જ નથી. ઉપયોગ જ મૂકવો નથી ક્યાંય. જયારે સ્વાધ્યાય કરે છે તો પણ જ્ઞાનનો ઉપયોગ નહીં, સાંભળે તો પણ જ્ઞાનનો ઉપયોગ નહીં. એની પાસે જે સ્થિતિ છે એની સાથે જેટલું મળતું બેસતું ગમતું ફાવતું વેવલેન્થ મળતી હોય એટલું એને મજા આવી જાય. બાકીને જે બોલવું બોલે, જેને જે કરવું હોય બેઠો જ કલાકો.
બધું સમજાય એવું તો નથી બનતું, ભલે ઉપયોગ અહીંયા જો બીજે ક્યાંય
સમજાય નહીં. સમજવા માટેની એની સ્થિતિ જે છે એ સ્વાધ્યાયની સ્થિતિ છે, કે એનો ઉપયોગ એની અંદર જ છે. ઈશ્વર એટલે નથી, જગતમાં કોઈ વિષયમાં અત્યારે નથી. આખું આ તો શક્તિ છે ને જીવમાં. એ જ્ઞાનની પર્યાય શું છે અત્યારે? તો પર્યાયમાં રહેલું જ્ઞાન એ તત્વની સમજણમાં રોકાયેલું છે, અને એ તત્વની સમજણમાં એને પ્રયાસ નો હોય, રસ ન હોય, એનો અહમ એને આડો આવતો હોય, એટલે એ મૂકી દે કે બોલા કરે આ વિષય જે ચાલે ચાલવા દો, આપણે જેમ જો એટલો સમય એ બહાર રહ્યો.
એક વાર બે વાર ત્રણ વખત વાંચીએ સાંભળીએ,
પ્રશ્ન એ નથી, સમજાય છે કે નથી સમજાતો એ પ્રશ્ન હું નથી કરતો. ઉપયોગની ધારા જ્ઞાનમાં કેટલી છે?
સમયની જાગૃતિનો અભાવ,
જાગૃતિ એને અપ્રમત અવસ્થા કહે છે, કે બધું જ એને કઈ પ્રાપ્ત થતું નથી, પરંતુ તે સમયે બીજું કઈ જાણતો નથી જગતની અંદર. આખા જગતમાં જાણવાનું તો ઘણું જ છે ને, સમયે સમયે જીવ જાણવાનું જ કામ કરે છે ને, તો એ સમયે એ આ સિવાય બીજું કઈ જાણતો? જો એનો ઉપયોગ બીજામાં ગયો તો મતલબ એ થયો કે એને ત્યાં અપ્રમત ભાવ નથી. અને એનું કારણ શું એ હું સમજાવું છું, કે જીવની અહમ બુદ્ધિ હોય તો સમર્પણ બુદ્ધિ નો આવે. હું પણ જ્યારે જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે હું પણ આના ભાવને જાગૃત રાખીને સાંભળીએ છીએ, બોલીએ છીએ ત્યારે હું પણ આના ભાવને જાગૃત રાખીને બોલીએ છીએ. આ જેટલું જેટલું છે આ બધું દૂષિત છે, આ અપૂર્ણ છે, આ અધૂરું છે, આ કચાસ છે, એને કારણે એ આપણને તત્વના તત્વ સુધી પહોંચવા દેતું નથી. ઠીકો અહમ, અને એ અહમ શેનો છે? આપણો પર્યાય. કઈ પર્યાયનો? દેહભાવનો. એ હું જાણું છું એટલે કોણ જાણે છે? શશિકાંત જાણે છે, મગજમાં એ બેઠું છે. ભૂત મિસ્ટર એક્સ જાણે છે, મિસ્ટર હું એટલે ભાઈ નથી તું, તે તું તો એક જીવ દ્રવ્ય છો. આ અનંતા જ્ઞાનીઓએ કીધું છે કે છ લોકની અંદરનું તું દ્રવ્ય અનાદિથી છો, અને આ હું છું એ પોતાની 50-60-70 વર્ષની જે સ્થિતિ છે ને એમાં હું છું. હવે આ હું પણ જ્યાં સુધી ટળતું નથી, ગળતું નથી, ઓગળતું નથી, ત્યાં સુધી એ ક્યાંક ને ક્યાંક વિક્ષેપનું કારણ બની છે. કેમ કે એને આખી જ્ઞાનની જ્યારે વાત આવે ત્યારે સમગ્ર પોતાની ભણતર સમજણ અનુભવ એની સાથે જ જોઈએ, ક્યારે અનંત સાથે જોડાય નહીં. અને અનંત સાથે જોડાય તો ખબર પડે કે અનંતમાં અજ્ઞાન અને મિથ્યાત્મના સંસ્કાર સિવાય મારી કોઈ મૂડી નથી. ક્યાંથી પકડાય? વિચાર કરો. એટલા માટે આવા વિચારોથી જ જીવનો અહંભાવ સૂક્ષ્માથી સૂક્ષ્મ જે છે મોટો બાધક છે. સ્વચ્છંદ જેને જ્ઞાનીઓ કહે છે, સ્વચ્છંદ શબ્દ એટલો છે કે એનું કેવી રીતે વિશ્લેષણ કરવું, એનું વિવરણ કેવી રીતે કરવું, એની એની પરસેપ્શન કેવી રીતે લેવું એ બહુ ડિફિકલ્ટ, બહુ બહુ અઘરું, બહુ કઠિન. કોઈને પણ એમ થાય કે સ્વચ્છંદ એટલે કે ના મારામાં કઈ સ્વચ્છંદ જ નથી. હા એ જ સ્વચ્છંદ.
મન પોતાનું જૂનું છે ને, શંકા થયું કે જે કર્યો એ ભેગું લઈ રહ્યું છે, અહમ તો છે જ આ તને ખરેખર પગર સાગર રાખી નાખીને તો કઈ ખૂંધે.
જોઈએ જેટલું સમજાય તત્વની વિચારના તો સૂક્ષ્મ છે બધાને એ રીતે આપણને તાત્કાલિક કંઈક કોઈ વસ્તુ વાંચી રહે છે પણ એમાંથી આપણને સમજ કેળવવાની છે, સમજણ કેળવવાની. આપણને ઘણી વાર શું થાય ખબર છે, હું જાણકારી મને વધારે જાણકારી મળી જાય એટલે હું હોશિયાર કહેવાનું, તો આપણું ત્યારે સમજણ કામ નથી કરતી, અહમ કામ કરે. જે વસ્તુ છે એની સાથે જ વાત કરો, એ સિવાય કાંઈ નહીં. તો એ સિવાય 25 વાત કરશું આપણે, જે આમાં આપીએ નથી, કીધું નથી કઈ. જ્ઞાન અનંત છે, જે સમયે એ અનંત જ્ઞાનને પામવાનો ઉપાય એ જ છે કે જે સમયે જે જ્ઞાન મળે છે એ લેવું. જે સમયે જે જ્ઞાનની જે વાત થતી હોય તે જ્ઞાનને પૂરેપૂરું પકડવા માટે પોતાની ભૂમિકા રાખી, ઉપયોગની સૂક્ષ્મતા રાખી, ઉપયોગની તીવ્રતા રાખી. તો અહીંયા આ પેરેગ્રાફમાં સત્તા આવ્યું, સત્તા કે પ્રત્યેક દ્રવ્ય સત્તાયુક્ત છે અને સત્તા એનું પરિવર્તનની પરિણતિની એની આ શક્તિ સામર્થ્ય મૂળભૂત એની તાકાત જેને કહીએ એ છે. અને એકમાં છે, અનંતમાં છે, એક સ્વરૂપે છે, અનંત સ્વરૂપે છે, એ એક પર્યાય છે, અનંતી પર્યાય પણ છે. આ એની સત્તા છે, ઉત્પાદ અને વ્યય એ દ્રવ્યની સત્તા છે. એટલે અનંતકાળ સુધી એક દ્રવ્ય અનંતરૂપ ધારણ કરશે તો પણ તે દ્રવ્ય નાશ પામતું નથી, આ એની સત્તા છે. કૃપાળુ દેવે જીવ દ્રવ્યને સમજાવવા માટે એ સમતા શબ્દ મૂક્યો. શું કરવું, જે શબ્દ તો જે છે એટલા જ છે, પણ સમતાની અંદર જો આપણો ઉપયોગ ન હોય તો આપણે ક્યાંના ક્યાંય ખેંચાઈ જાય. પણ અહીંયા કહ્યું છે કે અસંખ્યાત પ્રદેશોથી બનેલું દ્રવ્ય એનું અનંતવાર ઉત્પાદ વ્યયની પ્રક્રિયા ચાલુ હોવા છતાં જન્મ મરણની બધી પર્યાયો છે. જન્મ મરણમાં પણ પાછી વૃદ્ધિ ને હાનિ ને એ બધી પર્યાય હોય, છતાં એક પણ પ્રદેશ ઓછો થતો નથી, હાનિ વૃદ્ધિ પામતો ઘસાતો નથી. અને જો એક પ્રદેશ ઓછો થઈ જાય આવી મગજમાં વાત બેસી જાય, એટલે સત્તા જો મગજમાં ન બેસે તો પદાર્થના ગુણો પ્રત્યેક પ્રદેશમાં છે. પદાર્થના ગુણો પ્રદેશ જ પ્રદેશ છે. હવે પ્રદેશ ઓછો થાય તો શું થાય, ગુણની વધઘટ થાય. પછી સર્વજ્ઞ થાય ત્યારે કેવો થાય, તો પરિપૂર્ણ તો ન થયો, ઓછો થયો ને,
સર્વજ્ઞ જ ન કહેવાય.
પણ જે છે એટલું તો સર્વજ્ઞ, પણ એના પ્રદેશ ઓછા થાય તે દ્રવ્ય ખંડિત થયું. દ્રવ્ય અખંડ છે, દ્રવ્ય. આવી સૂક્ષ્મ વાત જ્યારે જે સમયે આ સત્તા આવી ત્યારે પકડાય કે હું ઉત્પાદ અને વ્યય હોવા છતાં ધ્રુવતા એની સત્તા છે, સ્થિરતા એની છે. આ મૂળ દ્રવ્ય કે દ્રવ્યનો નાશ ઉત્પાદ વ્યયથી થતો નથી. એ પછી એક રૂપે હોય, એક પદાર્થમાં વ્યાપ્ત હોય, અનંત પદાર્થમાં વ્યાપ્ત હોય, એક રૂપે ધારણ થયેલી હોય, અનેક રૂપે ધારણ થયેલી હોય, એક પદાર્થમાં સ્થિર હોય, અનંત રીતે સ્થિર હોય, એક રૂપે હોય, અનેક રૂપે હોય, અને એક પર્યાય રૂપે હોય કે અનંત પર્યાય રૂપે હોય, સત્તા પદાર્થની રહે છે. કેમ કે પદાર્થ અવિનાશી છે, પદાર્થ નિત્ય છે, પદાર્થ અવિનાશી છે. પણ દરેક દ્રવ્ય પદાર્થ એને ગુણો છે અને એ ગુણની અંદર આ બદલતી પર્યાય છે, ગુણની અંદર બદલતી પર્યાય. તો જે ઉત્પાદ વ્યય થાય છે તે તેના જે અનંત ગુણો છે એમાં થતો સમયે સમયે ફેરફેર. તો સત્તા ઉપર વાત આપણે અહીંયા પૂરી કરી. આગળ કરીએ ગુણની પર્યાય થાય, પર્યાય રૂપે દ્રવે. જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, પર્યાય રૂપે દ્રવ્યાજ કરે છે. એનો સમતા ગુણ છે, ક્રોધના રૂપમાં ક્યારેક છે, ક્યારેક જુદા જુદા રૂપની અંદર કસાઈના રૂપમાં છે, તો પર્યાયના રૂપે દ્રવ્યા કરે છે.
સત્તા એટલે આપે જે સત્વ કીધું એ કંઈક હજી સમજાય, પણ આ સત્તા જે છેલ્લી તમે વર્ણન કર્યું એ થોડું અઘરું લઈ.
અઘરું લાગ્યું પણ એટલે એ આ પદાર્થમાંથી આ જે જગત જે બની રહ્યું છે એની આ સત્તા છે. જો સત્તા ન હોય તો આ પછી અમુક સમય પછી પર્યાય બંધ થઈ જાય. આ એની સત્તા છે. જ્ઞાન છે એ આત્માની સત્તા છે. હવે જ્ઞાનની અંદર પછી અજ્ઞાન રૂપે પરિણમે, વિશેષ જ્ઞાન રૂપે પરિણમે, એની જે જે જુદી અવસ્થાઓ જુદી જુદી હોઈ શકે પણ એની સત્તા છે. અને સત્તા છે એટલે એની પર્યાય ગમે તેટલી ઉત્પાદ થાય કે વ્યય થાય, દ્રવ્ય એ છે, દ્રવ્યની સત્તા છે. માટે ઉત્પાદ વ્યય થઈ ત્યાં કરે, એની સત્તા ખૂટી જાય તો ઉત્પાદ વ્યય થાય. ચાલો જેટલું પકડાય તો પકડ આગળ. એક જ વિચાર આવ્યો, શું વિચાર આવ્યો? દ્રવ્ય અવિનાશી છે, દ્રવ્યની અપેક્ષાએ બધા જ દ્રવ્યો અવિનાશી છે. એટલે દ્રવ્યોથી કોઈ બીજો નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી કે કોઈ એનો નાશ. પણ જે કંઈ ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે એ પર્યાય થાય છે, દ્રવ્યની પર્યાય થાય છે. દ્રવ્યની પર્યાય છે એ ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. જેમ આપણે કહીએ કે કેટલા બધા રોજે રોજ નવા નવા કચરો કેટલો છે અને રોજ નવા પદાર્થો ઉત્પન્ન કેટલા થાય છે, તો પરમાણુ વૈધા તો પરમાણુ વધ્યા નથી, પરમાણુનો નાશ થયો તો કે નાશ થયો નથી. જે પૂદગલ રચનાઓ આપણને પૂદગલ રચનાઓ જે બી ખ્યાલમાં આવે કે રોજે રોજ કેટલી કેટલી વસ્તુ અને હજારો ટન કચરો રોજ, એક એક પર્યાય ઉત્પન્ન થાય છે, નાશ થાય છે. આપણા ઘરની અંદર રસોડાની અંદર કેટલા પર્યાય ઉત્પન્ન થાય, ઘઉંની કેટલા પદાર્થો બન્યા અને તરત નાશ થાય. સવારે શાકભાજી બનાવ્યા, વાનગી બનાવી આપ્યું, આપણા ઘરની અંદરના લોટ મસાલા આવું આવ્યા જ કરે છે. કેટલા વખતથી કેટલા કાળ ક્યારેક વિચાર કરે તો આપણે વિચાર કરીએ કે ઓહો કેટલા ઘઉં આપણે લીધા હશે એ જણાય, કેટલા ચોખા, કેટલો બાજરો, કેટલા મસાલા, અરે કોક રીતે મરચું કેટલું ખાધું છે એનો તોલ તો કર, જુદું રાખવું હોય જો, કદાચ એનો હિસાબ જુદો હોય ને, ઘણાનો હિસાબ રાખવાની બહુ ટેવ હોય. તો જો પુષ્કળ એક આ કાયા બની છે, આ કાયાની અંદર તે આહાર લીધો છે, એક સમયે કિલો દોઢ કિલો આહાર લીધો હોય, બે કિલો ભજીયા પણ થઈ ખાઈ જાય. હવે વિચાર કર કેટલી વાર ખાધું, કેટલા દિવસ ખાધું, અને દિવસમાં ચાર ચાર પાંચ પાંચ વાર, કોક વાર સાત સાત વાર ખાધું, કેટલો પદાર્થ ગયો અને કેટલો નીકળ્યો. આ બધી જ વસ્તુમાં એ કે છે પરમાણુ નાશ થયા, ઉત્પન્ન થયા, આટલી ફેક્ટરીઓ ચાલે છે, ગંજાવર ફેક્ટરી ચાલે છે, તો કેટલા નવા પદાર્થ ઉત્પન્ન થયા. તો વિચાર કરી કે અનાદિકાળથી આ જગતનો આ ક્રમ ચાલે છે, અને આપણે સમજીએ છીએ કે ઉત્પાદન વધ્યું ને ઉત્પાદન ઘટ્યું, પર્યાય કઈ વધતું નથી, કઈ ઘટતું. જો તત્વની વિચારણા ચાલે છે એટલે વ્યવહાર અને તત્વ આમાં આટલો ફરક પડશે. આપણી બધી સમજણ વ્યવહારથી આગળ જતી, અને જે જ્ઞાની છે, યોગી પુરુષ છે, એ વ્યવહારથી પોતાની દ્રષ્ટિ હટાવી લે એટલે એને રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા, એને જગત સોનાનું હોય તો તૃણવત એમાં કાંઈ ફેર, મણિકાંચન સમાન, પથ્થર અને લોખંડ સમાન, સોનું અને કાષ્ઠ સમાન, એને કશો ભેદ નથી. કેમ કે એને દ્રષ્ટિમાં તત્વદ્રષ્ટિ જ્યારે આવે છે ત્યારે સમજે છે કે આ તો બધું બદલાયા જ કરે છે, આ બધું પર્યાયનું સ્વરૂપ છે. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તે, એક સમયે તે સૌ સમય ભેદ અવસ્થા છે. આપણા કાવ્ય લીધું પાલિતાણા, એક પણ દ્રવ્ય ઉત્પન્ન થતું જ નથી અને એક પણ દ્રવ્યનો નાશ. જે કંઈ થાય છે, આકાર બદલાય છે, એ પદાર્થોની અંદર પર્યાયની અપેક્ષાએ સર્વ પદાર્થ ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. તો ઉત્પાદ વ્યય એ ઘટના ક્યાં ઘટે છે? દ્રવ્યની પર્યાયમાં. દ્રવ્ય પાછું ધ્રુવ અને સ્થિર એ સ્થિર થઈ છે, એટલે એ પર્યાય જતા એ દ્રવ્ય સમાપ્ત ન થયું, એ તો છે જ. ફરી બીજી પર્યાય થાય, કેટલી પર્યાય થઈ શકે? અનંત. અને દ્રવ્યનો નાશ ક્યારે થાય? તો કે ક્યારેય ના થાય, ક્યારેય ન થાય, છતાં પર્યાય રૂપે સતત બદલાયા કરે. દ્રવ્યનો નાશ ક્યારેય ન થાય, છતાં પર્યાય રૂપે સતત ઉત્પન્ન બે થયા જ કરે, તો એ પર્યાયને કેટલી કેવી? અનંત. એને અનંત કેવી. હવે એવી રીતે જેમ પદાર્થમાં આ પર્યાય શબ્દ જેમ જલ્દી પકડાઈ ગયો, એમ જીવની અંદર ઉપયોગ એની, તો કે છે કે પદાર્થમાં આકાર બદલાય એમ જીવની અંદર ઉપયોગ બદલાય છે. જીવના ઉપયોગ કેટલા? અને જીવનો ઉપયોગ જ્યારે પદાર્થ લક્ષી હોય ત્યારે તો એક જ ઠેકાણું, જે જીવે દેખત ભૂલી, દેખત ભૂલી શું છે? દર્શનમાં. એ દર્શનમાં શું છે? ઉપયોગનું કઈ ઠેકાણું નથી, જે જોયું એને વહી ગયો, એ મય થયો. જીવે જે જોયું એ મય થયો. કેમ કે પર સાથે જ મોહ, પર સાથે જ આસક્તિ, પર સાથે જ મમતા, પર સાથે સુખ બુદ્ધિ, પર સાથે હિત બુદ્ધિ, એની જેને મગજની અંદર આટલી સુધી કે બધું પોતાનું સ્વત્વ છે જ નહીં, મારું સુખ દુઃખનું બધું કારણ પદાર્થોનો, મને જેટલો પ્રાપ્તિ થાય કે અપ્રાપ્તિ થાય એના ઉપર જ છે, તો જ હું સુખી અને તો જ હું દુઃખી. અનુકૂળ પદાર્થો મળે તો હું સુખી, અને પ્રતિકૂળ પદાર્થ મળે એટલા હું દુઃખી. તો પદાર્થ, સંબંધ, સંયોગ, સંગ, પણ પરનો સંગ, પરનો સંયોગ, પરનો સંબંધ અને અનુકૂળ ને પ્રતિકૂળ, પ્રીતિ અપ્રીતિ, ગમો અણગમો, ઈચ્છિત અનિચ્છિત, ઇષ્ટ અનિષ્ટ, આ બુદ્ધિ એની ચાહેલા જ કરે છે. એટલે આ જીવનો ઉપયોગ કેટલો પલટાય છે? સમય. એક વાર પૂછી કે હવે જલસો છે સુબાકા, બીજી વાર પૂછે અરે વાપ ક્યાંનો ક્યાં એક એક સમય 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 ઉપયોગ જુઓ કેટલો પલટાય છે. આ ઉપયોગ પલટાય છે તો જીવનો નાશ થાય છે. એમને આટલો ઉપયોગ આટલા કાળથી આટલા જન્મ મરણનો આટલો ઉપયોગ છતાં આ જીવનો જ્ઞાન દર્શન ઉપયોગમાં એનું જ્ઞાન દર્શન કંઈક નબળું તો પડે કે નહીં? આપણે કહી છે કે વાંચી વાંચીને અમારું મગજ થાકી ગયું છે, બુદ્ધિ ગભાઈ ગઈ છે, તારી અરે કકડાટ કરીને તો હવે મારું ખલાસ થઈ ગયું દિમાગ, કાંઈ ખલાસ થતું નથી. એ તારો ઉપયોગ વધઘટ થયો ઉપયોગમાં. હા એ કે હમણાં ચા પેલો તો હરકું નથી, વધતું નથી. બદામ ખાઈ લો તો કંઈક સમજાય, કાંઈ થતું નથી. એ બદામની પર્યાયમાં વધઘટ થાય તારામાં કાંઈ. અરે અનંત અનંત ઉપયોગ વાળો જ્ઞાન દર્શન ગુણનો ઉપયોગ જીવનો કેટલો કેટલા કાળથી, અને છતાં એ જ્ઞાન પરિપૂર્ણ છે કે અધૂરું છે? એ જ્યારે સંકિત થાય ત્યારે જે જ્ઞાન અનંત ભવના હેતુરૂપ હતું એ જ જ્ઞાન ભવ નિવૃત્તિ રૂપ થયું. પણ સાહેબ ભવ ઘસાઈ ગયું હતું હેતુરૂપમાં, તો હવે આમાં સમ્યક થયું ત્યારે કઈ હ્યુ જ નહીં. સંકિત તો થયું પણ જ્ઞાન તો છે નહીં, વપરાય ગયું. આવું નતું ત્યારે પણ, અને એ સંકિતમાંથી કેવળ જ્ઞાન પ્રગટે તો જે તીર્થંકરનું જ્ઞાન છે એમાં ને આનામાં કઈ ફેર કરો, એના કરતા ઉપયોગ વધારે કર્યો. કેમ કે એ તો વહેલા નવરા થઈ ગયા અને આપણે તો હજી 50,000, 60,000, 50,00,000 વર્ષ પાછળ છીએ, તો આપણો ઉપયોગ તો ઘટી ગયો હશે. એટલે આપણે પરિપૂર્ણ થાય ત્યારે એના જેવા તો ન જ થાય, કેવા જ થાય. તત્વ સમજાય તો કેવી મજા આવી જાય. કૃપાનું એક વાક્ય લખ્યું છે કે જે જ્ઞાનથી ભગવાન મહાવીરે આ જગતને જોયું હતું તે જ્ઞાન સર્વ જીવોમાં વિદ્યમાન છે, પણ આવિર્ભાવ કરવો જોઈએ. મહાવીરનું જ્ઞાન અને જીવનું જ્ઞાન એટલી સરસ રીતે એક વાક્યમાં મૂક્યું કે જે જ્ઞાનથી આ ભગવાને જગતને જોયું હતું મહાવીરે તે જ જ્ઞાન સર્વ જીવોમાં છે. પત્ર આવે છે, આગળ આવે છે, બહુ શરૂઆતના પત્રોમાં. હા, પણ તે આવિર્ભાવ કરવું જોઈએ. મહાવીરનું જ્ઞાન સર્વજ્ઞનું, તીર્થંકરનું, ઓહો આને તો કોઈ આપણે ઉપમા ન આપી શકીએ એવું ભગવાનનું જ્ઞાન, નિર્મળ, નિરાવર્તિત, નિરાવરણ, નિરતિચાર, આવું જ્ઞાન સર્વ જીવોમાં છે. પણ સાહેબ ઉપયોગ તો બહુ કર્યો અમે. ઉપયોગ એ પર્યાય જ્ઞાનની છે, એ બદલાતી જાય તો પણ જ્ઞાનની ધ્રુવતા સ્થિરતા, જીવ જ્ઞાન સ્વભાવી છે, નિગોદમાં જાય તો એ અનંત જ્ઞાન સ્વરૂપ છે, અને સિદ્ધ થાય તો પણ. તો જે આત્મસિદ્ધિમાં સાહેબ તમે કહ્યું કે અનંત દર્શન જ્ઞાન હતું અવ્યાબાદ સ્વરૂપ, એ તો તમે તીર્થંકર અવસ્થાની વાત કરીને, સિદ્ધ અવસ્થાની વાત કરીને કે સંસાર અવસ્થાની વાત કરી? તો સંસાર અવસ્થા કે સિદ્ધ અવસ્થા, જીવના જે લક્ષણો છે એ પરિપૂર્ણ છે. જે કંઈ ફેરફાર થાય છે તે ઉપયોગમાં થાય, આકારમાં થાય, એની મતિમાં થાય. આ બધા અપૂર્ણ જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, આ બધામાં બદલ થયા કરે. દ્રવ્ય છે, વસ્તુનું મૂળ દ્રવ્ય છે તે કાયમ રહે છે. ભૂતગલના ગમે તેટલા આકારો બદલાય મૂળ દ્રવ્ય કાયમ રહે છે, તેમ આત્માના ગમે તેટલા ઉપયોગો બદલાય પણ આત્મદ્રવ્ય તો બન્યું જ રહે છે. દ્રવ્યની અપેક્ષાએ બધા દ્રવ્યો, જો દ્રવ્યની સત્તા આગળ આવ્યું, દ્રવ્યની પર્યાય અને ગુણ, આ દ્રવ્યની સત્તા, પછી દ્રવ્ય એની અસ્તિત્વ આ કાયમી છે, અવિનામ છે. એટલે ત્રિપદીનો વાત ઘણી વાર સાંભળીએ પણ આપણને એનો મહિમા ક્યારે એનો આવે કે એક આટલું જાણીને ભગવાને કહ્યું ગૌતમને, તો ત્રણ શબ્દમાં તો ઓલાને જે આટલું વેદના જ્ઞાનથી જે નહોતું સમજાયું એ સમજાય કે ઓહો આ બધો તો ઉપયોગ મળતો હતો. દ્રવ્યની ધ્રુવતા, જીવ નિત્ય છે કે નહીં આ પકડાતું નથી. મગજમાં બેસે નહીં. એકવાર પોતાનું સાતત્ય બેસી જાય તો પછી સુખની કલ્પના પણ એ પોતા સાથે થાય કે વર્તમાન પર્યાય સાથે થાય. તો અત્યારે એમ થાય કે આ ખાવું, આ ભોગવવું, આ છે તે આ સુખી, આ સુખ, આ આનંદ મને આમ છે તેમ છે, ત્યારે ખ્યાલ આવે કે હું આ તો દેહ સ્વરૂપ તો હું છું જ નહીં, તો હવે મારે સુખ કેવું જોઈએ? દેહ સાથે મેળ ખાય એવું સુખ જોઈએ કે મારા સ્વરૂપ સાથે? વાત આખી બદલાઈ ગઈ. પર તરફનો મોહ, મોહની દ્રષ્ટિ મંદ થઈ ગઈ. આ કેટલું એક માત્ર તત્વદ્રષ્ટિ આવવાથી સમજણનો ફેર થવા દે. જે તત્વજ્ઞાન વર્ષો સુધી ચર્ચા કરી હોય અને જેનું પરિણામ ન આવે એ એક તત્વદ્રષ્ટિમાં મૂળભૂત જેવું એનો ઉઘાડ થાય કે ખ્યાલ આવે એવું એનું આ બધું બધું સમજાઈ જાય. સંસાર અસાર છે એ સમજાતા વાર કેટલી? તો જ્યારે જીવને સમ્યક દર્શન થાય છે ત્યારે એની શ્રદ્ધા, એની માન્યતા, એનો અભિપ્રાય બદલાય છે. અને અભિપ્રાય આ પર્યાયનો નહીં, અનંતિ પર્યાયનો. એ મૂળ દ્રવ્યની અંદર જેવો સ્થિર થાય છે એટલે એને બધું મિથ્યાત્વ એટલે આ બધો સરવાળો, અજ્ઞાનનો સરવાળો એટલે મિથ્યાત્વ, થરના થર, લેયરના લેયર એટલા બધા છે કે આપણને એમ થાય કે ગૂઢ છે. જ્ઞાનીઓ કે છે ગાઢ મિથ્યાત્વ, ગૂઢ મિથ્યાત્વ છે. અજ્ઞાનના થર જામ્યા છે. નિબિડ કે છે શબ્દ પ્રયોગ શાસ્ત્રમાં વાપર્યો છે, નિબિડ મિથ્યાત્વ, ભેદી ન શકાય એટલા બધા એના પડડો છે. પણ એને જતા વાર કેટલી? કોટી વર્ષનું જાગ્રત થતા તેમ વિભાવ જ્ઞાન થતા. આ જાગૃત થવા માટે જે જ્ઞાન ગુણ જોઈએ એ બીજા દ્રવ્યમાં નથી. એ જીવ
એની પાછળ સાહેબ દ્રવ્યની અનિત્યતા સમજાય ને આપણને, એટલે પછી એના પ્રત્યે મોહ ન રહીએ અને તમને મૂળ સ્વરૂપમાં જવાનું ચાલે.
શું સમજાય છે? જે સમજાય આપણે વિચાર કરીએ કે જયારે પોતાને આજે પદાર્થ જોયું એટલે એની સુખની કલ્પના વર્તમાન પર્યાય આધારિત છે કે સ્વરૂપ આધારિત છે?
વર્તમાન પર્યાય.
જે એનું સુખ દુઃખ છે એના આધારિત છે. એનું થિંકિંગ કેટલું છે? મર્યાદિત છે. વર્તમાન પર્યાયથી મર્યાદિત છે. અને વર્તમાન પર્યાયમાં હજી આગળ સૂક્ષ્મતામાં જવું છે. વર્તમાન પર્યાયમાં એ પોતાની પર્યાય જો યુવાનીની હોય તો સુખ દુઃખની કલ્પના, અને વૃદ્ધત્વની હોય તો ખાવાના પદાર્થમાં સુખ છે પણ પોતાનું શરીર બહુ સરસ છે, સ્વાસ્થ્ય સરસ છે, બધું સરસ છે, તો જે કહ્યું એ ઝપટી જાય, પાણા એ પચી જાય. અને અત્યારે પાછી સુખની કલ્પના છે પણ કે તારી સામે આ બધા સામગ્રી ભયા ન હાલે મને. જુઓ એના એ પદાર્થો છે. પર્યાયની અપેક્ષાએ સુખ દુઃખ, જીવ એટલો બધો ક્ષણ જીવી અને ટૂંકી દ્રષ્ટિથી વિચારે છે, કારણ કે એને પોતાના સ્વરૂપમાં નથી અત્યારે. કેમાં છે? પર્યાય. એ બીમાર છે ત્યારે બીમાર અવસ્થાએ સુખ દુઃખની કલ્પના કરે છે, એ રૃષ્ટપુષ્ટ છે ત્યારે રૃષ્ટપુષ્ટતાની અપેક્ષાએ કલ્પના કરે છે, એને ફરવા જવાનું બધું હોય ત્યારે, એ જયારે પોતાનું શરીર સશક્ત છે ત્યારે કેવી મજા આવે પર્વત ચડવાની. અત્યારે ચડ ને પર્વત. હવે અત્યારે જે કઈ વિચાર કરે કે સુખ દુઃખ ની, તો કે જે લિફ્ટ નાખવી જોઈએ, રોપ વે નાખવું જોઈએ, પાલખી હોવી જોઈએ, કઈક આપણી પાસે પૈસા હોય, આપણે આપણા ત્યાં કે પગથિયું ચડાય એમ. પણ ભાઈ તું જ આ વિચાર કરતો હતો, તારી સુખ દુઃખ ની કલ્પના કેવલ તારું અસ્તિત્વ પર્યાય ને જ તું તારું અસ્તિત્વ માનસ, આમ નામ અનંત જિંદગી ગઈ તારી. અને અનંત કાળ ગયો પર્યાય ને પોતાનું માન્યું. હું આ મારી પર્યાય છે, હું એનાથી, હું તો શાશ્વત છું, અવિનાશી છું, શુદ્ધ ચૈતન્ય છું, જ્ઞાન સ્વરૂપ છું, સુખનું ધામ છું. મારે વળી સુખ પદાર્થ છે કેવી રીતે? આ બધું આકરું સહેલું એ બધું સમજ પીછે સબ ભીનું સમજ બસ આ મુશ્કેલ ત્યાં સુધી છે. અને ભીનું સમજ ક્યાં સુધી? જ્યાં સુધી એનું ચિંતન કર્યું નથી. જ્ઞાન તો પોતાનું છે ને કે બીજાના જ્ઞાનથી ચિંતન કરવાનું છે? પોતે કરે તો આ કોણ સમજે? પોતે સમજે કે બીજો સમજે? બીજો સમજો તો એ પોતે જ સમજશે, પણ બીજાની સમજણ આપણને કાંઈ ઉપકારી થશે? આપણે આપણી સમજણને કેળવવી પડે છે. અને એ કેળવવાની તત્વના આધાર ઉપર, બાકીના આધાર ઉપર ફેરવી હોય તો પાછી ફરી જાય. કોઈક બહુ વધારે જોરદાર વાત કરે તર્કથી દલીલથી તો ત્યારે ફરી જાય, પાછો પલટો મળી જાય. કારણ શું? કે જે ફરીથી પોતાની સમજણ નહોતી, ઓલાનો તર્ક હતો, ઓલાનો દાખલો હતો, ઓલાનો રૂપક હતો, ઓલાનો ભાષાનો વૈભવ હતો, અને ઓલાનો પુણ્યનો પ્રભાવ હતો. આપણે પાછા ઈ નાખી નો ફેર છે. તો પુરુષાર્થ સ્વ આધારિત છે, પર આધારિત નથી. જીવની મુક્તિ એ સ્વપરાક્રમથી. બધા સમવાયમાં જ્ઞાનીએ કહ્યું છે કે પુરુષાર્થ કર તો તારી તથા ભવિતવ્યતા પણ પાકશે અને કાળ લબ્ધિ પણ. પણ પુરુષાર્થ સાહેબ કોક કરે અને એ પુરુષાર્થનું સ્વરૂપ શરીર દ્વારા થતી ક્રિયાનું સ્વરૂપ નથી, કેમ કે એ તો પરનું છે. પુરુષાર્થ પોતે કરવો પડે. તો મારી પાસે પુરુષાર્થ કરવામાં મારું જે કંઈ છે દ્રવ્ય, એ તો જ્ઞાન સંપન્ન છે. જ્ઞાનનો, સમજણનો, વિવેકનો પુરુષાર્થ કરવો પડે. આત્મ આધારિત જે મારું છે એનો પુરુષાર્થ એનો હું વધારે કરું. તો જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. આ બધા આડાવડા પુરુષાર્થ કરી કરીને પછી કાંઈ વળ્યું નહીં અને થાકી ગયો. ના ભાઈ, તે કર્યું જ નહીં. કર તો તને, કર વિચાર તો. તું પામ્યો નથી એનો મતલબ શું? કૃપાળુ દેવે ધર્મનું સ્વરૂપમાં મોક્ષ માળાના બીજા પાઠમાં કીધું કે દયાનું સ્વરૂપ કેવી રીતે સમજવું? તત્વરૂપથી જે ઓળખે તે પહોંચે જન શાશ્વત સુખે. અરે તું દયા દયા કરને આ કરું ને આને આ ઘાસ ખવડાવું ને આને લાડવા ખવડાવવા આની સેવા કરીને આ બધું, હજી તું તત્વથી ક્યાં સમજ્યો? હજી તે તો લોકાચારથી, લોકસંગ્રહથી, ઓગ સંજ્ઞાથી, પરોપકારનું સ્વરૂપ સમજો છો. એક બીજું મોક્ષ માળા પાઠ બે, એટલે પેલો તો અમથી ઉપદેશ જ આપ્યો છે કેમ વાંચવું ને કેમ નહીં, વાંચન કેવી રીતે કરવું એ પેલો જ પાઠ. ધર્મનો ઉપદેશ, ધર્મનું સ્વરૂપ. ધર્મ ને બીજું દયા સમાન, એમાં દયાના પ્રકાર આપીને આ પોતાની ભાવ દયા અંતર દયા આત્મસિદ્ધિમાં, કે તને તારા સ્વરૂપની દયા આવે. ખરેખર તો આપણે એમ સમજી છે કે બહુ દયાળુ છે, પરની ચિંતા ઘણી કરે છે અને આત્મઘાતી બધું એના કસાયો કૈલા કરે છે, એને દયાળુ કહેવાય? એને દયાળુ
કહેવાય?
કસાય થી આત્માનો ઘાત થયા કરે છે, આત્માના ગુણોનો ઘાત થયા કરે છે અને જાર નાખ્યા કરે છે પંખી. જન્મો જન્મ એ જાર નાખ્યા કરે છે, પછી ચેણ્યા કરે છે. પોતે જ પક્ષીની પર્યાયમાં જઈને અંતર ગયા. જિજ્ઞાસા શબ્દ મૂક્યો છે જ્ઞાનીઓ, પરમાર્થ માર્ગની જિજ્ઞાસા, સ્વરૂપને પ્રાપ્ત થાય એ જિજ્ઞાસા. બાકી તો કુતૂહલ છે જગતને, આ શું છે, આ જાણવું છે, આ જાણવું છે, આ શું આવ્યું, આ શું આવ્યું, આને શું થયું, એ જિજ્ઞાસા. જિજ્ઞાસાને જ્ઞાન સાથે સંબંધ છે, એને ઉત્સુક પરિણામ કીધું છે, કુતૂહલ કહ્યું છે, આકુળતા કીધી છે, ઉત્પાત કીધો છે, અને સ્વભાવમાં જેને ખટપટીઓ સ્વભાવ જેને કહી ને નિંદા કુથલી, આ બધું એમાં જ આવે જાણવા, બહુ જાણ. નિંદારસ પ્રિય હોય એને બધું જાણવાનો કેટલી બધી ઈચ્છા હોય. જિજ્ઞાસાની અંદર તો એક પરમ તત્વને જાણવા સિવાય એને માત્ર ને માત્ર પોતાનું સનાતન શાશ્વત અને સત્ય જે અસ્તિત્વ છે તે એની ઓળખમાં આવવું છે, બસ એની ઝંખના એ છે કે હું મારા સ્વરૂપને ઓળખું, પછી આ સુખ દુઃખ પદાર્થના સંકલ્પ વિકલ્પ પછી કરું, કેના માટે કરવા છે તો નક્કી કરું. અને એ જ્યારે એની તત્વદ્રષ્ટિ થોડી પણ જાય એટલે એની પહેલી વાત તત્વના દ્રષ્ટિના અભ્યાસથી પહેલું પરિણામ વૈરાગ્ય. અને જગતમાં હોવા છતાં જગત પ્રત્યે ઉદાસીન, પદાર્થ ફેંકી જ દેતો, પદાર્થ ફેંકી જ દેતો, કેમ કે એ પર્યાય સાથેનો એનો અનુબંધ છે આ તો બધો પુણ્ય પાપનો, એવું ડાપણ એ ન કરે એવું ખોટું. પણ પેલું જાગ્યનું વૈરાગ્ય જાગે, પર માંથી વૃત્તિ ખસી ગઈ, પર માંથી આસક્તિની વૃત્તિ ખસી ગઈ. જૈન દર્શનમાં એને રતિભાવ થઈ, એ રતિભાવ ખસી, એટલે પછી પદાર્થ છે પણ કેવો છે એનો ભાવ એનો ઉદાસીન. એટલે હોય તોય ભલે, ન હોય સારા અવસ્થામાં હોય તોય ભલે અને નબળી અવસ્થામાં હોય તો વાત પૂરી થઈ. એટલે એકમાત્ર સમજણનો માર્ગ, વિચારનો માર્ગ, અને વિચાર એ મારા સત્વનો એટલે જ્ઞાન ગુણ મારો છે એ એના આધાર છે. અને કર વિચાર તો પામ એવું જ્ઞાનીઓનું સૂત્ર, અને આપણે કે પણ અમે નથી પામ્યા તો આપણે માનવા તૈયાર નથી કે મેં વિચાર કર્યો. અને કોઈ કહે એવું આપણાથી સહન થાય એમ, કારણ અહંભાવ આપણો જરાય નરમ એ એ ચોટ એ સહન ન થાય. અને પછી એને કે સ્વાભિમાન, પરમાર્થની અપેક્ષા છે, વ્યવહારની અપેક્ષા છે. આગળ એક પેરેગ્રાફ લઈ લેશું. Thank you. દ્રવ્ય કેટલા? છ. અને દ્રવ્ય એટલે શું? ગુણ અને પર્યાય નો સમૂહ. ગુણ અને પર્યાય નો સમૂહ. અને લોક એટલે દ્રવ્ય નો સમૂહ. બરોબર ને? છ દ્રવ્યના સમૂહને લોક કહે છે, અને ગુણ અને પર્યાયના સમૂહને દ્રવ્ય. બરોબર? કે છ દ્રવ્ય છે, અને પ્રત્યેક દ્રવ્યને પોતાના ગુણ છે, અને પ્રત્યેક ગુણને કેટલી? અનંત પર્યાય છે. ગુણ પણ અનંતા છે, પણ પ્રગટ ગુણોની જ્ઞાનીઓ વાત કરે તો પેલું જીવ દ્રવ્ય. તો પેલા એક સિદ્ધાંત કે કોઈ દ્રવ્ય ગુણ અને પર્યાય વિનાનું છે જ. બરોબર બેસી ગયું? અને જે દ્રવ્ય છે એ કોઈ નવું ઉત્પન્ન થતું, અને એ દ્રવ્ય છ સિવાય કોઈ સાતમો પ્રકાર નથી. અને જે દ્રવ્ય જ્યાં છે છ છે તે લોક છે. હવે એ જે ગુણ અને દ્રવ્ય છે, તો સાહેબ જીવ છે અજીવ છે, પેલા જીવની વાત કરતા, જીવનો ગુણ શું અને દ્રવ્યની પર્યાય? તો જીવનો ગુણ જ્ઞાન દર્શન, અને એની પર્યાયને કહેવાય છે ઉપયોગ. પછી અનંત ગુણો છે એમાં, એનો વીર્ય ગુણ છે, એનો આનંદ ગુણ છે, બધા પણ ગૌણતા એ. પણ મુખ્યત્વે જીવને ઓળખવા માટે પ્રગટ ગુણ જ્ઞાન અને દર્શન, એ બંને ગુણોનો સંયુક્તપણે, હંમેશા બંને સંયુક્ત ચાલે છે, તે એને કહેવાય છે ચૈતન્ય. ચૈતન્ય એ જીવનું લક્ષણ છે, કેમ કે કોઈ અવસ્થા એવી નથી કે જીવનો જ્ઞાન ગુણ પ્રગટ ન હોય. ઓછો હોય, અંશે હોય, અને પૂર્ણતા હોય. નિગોદની અંદર અંશે હોય, અને સિદ્ધમાં પણ જ્ઞાન ગુણ પ્રગટ હોય. તો એ વાત કરી જીવની, કે જીવને જ્ઞાનાદિ ગુણો છે, અને એની અંદર એની અનંતી પર્યાય છે. પૂતગલમાં તો એમાં જેમ જીવમાં જ્ઞાન દર્શન કીધો, એમ પૂતગલમાં રૂપ રસ ગંધ સ્પર્શ અને વર્ણ શબ્દ, પાંચ ગુણો દેખીતી રીતે પૂતગલની અંદર છે. એ રૂપી છે એટલે એના ગુણો દેખાય છે. જીવ અરૂપી છે એટલા જ્ઞાન દર્શન દેખાતા. અને પાછો પૂછનારો એમ કે જ્ઞાન કેમ દેખાતું હતું? આત્માની શંકા કરે, આત્મા પોતે આપ શંકાનો કરનાર છે. અચરજ એ તારી મૂર્ખાઈની શું વાત કરવી? પણ જ્ઞાની શબ્દ મૂર્ખાઈ નો વાપર્યો. એમ કે અમને તો અચરજ થાય છે. ઘટપટ આદિ જાણ તું તેથી તેને માન, પણ જાણનાર તે માન ને કહીએ. પાછો ઉત્તેર જગત કે મારા જેવો કોઈ ડાયો નહીં, મારા જેવો કોઈ સમજ્યું નહીં. શું કેવું તને? તું જગતના તમામ જ્ઞેયને જાણ. આખા વિશ્વનો કોઈ પદાર્થ એવો નથી કે જેને તું જાણી ન શક. અભ્યાસ કર, એનું સ્ટડી કર, એનું શિક્ષણ લે, એનું સાહિત્ય વાંચ, એના કેટેલોગ વાંચ, બધું જ જાણી શકીશ. કોઈ વસ્તુ એવી નથી કે તારી પાસે આવે ને તું એને ન જાણી. પ્રયત્ન કરે તો જાણી શકે, પણ તું જાણવાનો ને જાણતો. આ જે જાણે છે રૂપ, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, એને તું જાણતો નથી. આ કેવી તારી વાત કરવી? આ જીવનો જ્ઞાન ગુણ છે, એ પ્રગટ છે. પૂતગલની અંદર જે ગુણ છે એ રૂપી ગુણ છે. રૂપી છે એટલે તો હવે તને દેખાય છે. બરાબર? વર્ણ રસ ગંધ સ્પર્શ અને શબ્દ આ બધા પકડાય છે, પણ એ બધા ગુણ કેના છે? પૂતગલના. તો જે રૂપી છે કે તું નહીં એટલું તો પકડાય, જે રસ છે તે હું નહીં એટલું તો પકડાય, જે શબ્દ છે તે હું નહીં. હું શબ્દનો જાણનાર, હું રસનો ચાખનાર, હું ગંધનો માણનાર, હું રૂપનો જોનાર, હું શબ્દનો સાંભળનાર, એને જાણનાર, પણ તે હું જુદો પડે જીવ પોતે. જાણનાર તે ઘડાને જોનાર ઘડાથી જુદો છે. ઘડાનો જોનાર ઘડા એમ જગતને જોનાર જગતથી, દેહને જોનાર દેહથી. સાદી સાદું ગણિત, સાદી સાદી સમજણ, બહુ ગૂંચવણમાં જટિલતામાં ગયા સિવાય સાચી વાતથી પકડવાનું અને દ્રઢ થઈ જવું છે કે મને જણાય છે તો જણાય છે એ મારા જ્ઞાન ઉપર હું અત્યારે મહાત્મ્ય આપું છું. કહું કેટલું મારું જ્ઞાન, ત્યારે મને એમ થવું જોઈએ કે અંદર બેઠેલાનું જ્ઞાન કેવું, આ જાણનાર કેટલું મહાન, આવી જટિલ અવસ્થા આની આટલા કેટલા ફંક્શન કાંઈ મને ખબર નથી પડતી અને મને જણાયું ત્યારે મને આની અંદર શું શું છે હું જાણું છું. પણ તું જાણસ એના કરતા જેણે જાણ્યું એ કેટલો મોટો માન. એના તરફ ભળી ગયો કે સારું એટલી જ ઓલા ગમે તેવું જટિલ કરીને આપ્યું. દુનિયામાંથી ગમે તે માલ આવે રાજકોટનો કારીગર લઈને ખોલીને કઈ દીધા આમ છે. આવું કઈ દીધું તો ત્યારે દ્રષ્ટિ પછી ક્યાં જાય છે, પર તરફ જાય છે. એટલે મહિમા આનો આવે છે કે જબરજસ્તો કહેવું પડે. આની અંદર આ ઈમેલ થાય, એની અંદર આ થાય, એની અંદર ટેલિફોન કરવો તો થાય, એની અંદર મેલ કરવા હોય થાય, બધું થાય, બધું બહુ મહિમા. પછી વિચાર કર કે આ જેને ભરાયું હશે આનું જ્ઞાન કેટલું. આને આવા અરૂપી પરમાણુઓ પકડી પકડીને આવા પૂરી દીધા. અરે કે આની કેપેસિટી કેટલી, તો કે 30 GB ની. અરે શું જીબી, તો પછી આખી જિંદગી બોલતો આવી જાય. આ તો ગજબ છે આટલામાં તો ભાઈ સાહેબ. ત્યારે વિચાર કર કે આ જીબી બનાવનાર કેવો જીબી, તો આત્માનું જ્ઞાન કેટલું જીબી. એમ વિચાર કરે મહિમા આવતો દેખાતા. સરસ વાત મૂકે છે. એટલે કે છે અને ધર્માશ્રીકાયનો શું ગુણ છે, એ કોઈને ચલાવતો નથી, અક્રિય છે. પેલા પાછું ભૂલાય નહીં જો, એટલે એનામાં કોઈ ગડબડ નથી. જો જીવમાં વિભાવ પરિણામ છે, પૂતગલમાં વિભાવ પરિણામ છે, ધર્માશ્રીકાયમાં એનો જે ગુણ છે કે એ તો છે, જેની પાસે એટલી શક્તિ કે જેને ચાલવું હોય એ ચાલ્યા કરે, જેને બેસવું હોય એ બેસી. તો અધર્મશ્રી કહે છે કે પંદને સ્થિરતા તારે જેટલી કરવી હોય અમે તને નડશું. આ બહુ સરસ મોટો ગુણ છે. અમે તને નડશું એટલે એમ નેમ છે અનાદિકાળ. કોઈ ફેરફાર આકાશને કોઈ વાંધો નથી, જગ્યા નથી, એમ આકાશ કોઈ નહીં. જગતમાં જે દ્રવ્યનું જે પરિવર્તન પરાવર્તન થવું એ થયા કરે. આકાશ કે છે કાંઈ વાંધો નહીં, આ લોકની અંદર તને સમાવેશ કરી દે. પણ સાહેબ આટલા બધા જીવો નરકના કર્મ બાંધે, પછી બધા માટે નરકની રચના કરવી હોય તો જગ્યા તો જોઈને હાઉસફુલ. આકાશ જે છે કે એટલો અમારો આ રાજલોકમાં અમારી પાસે તાકાત છે કે ગમે ત્યારે આવો ત્યારે કોઈ પણ જાતની ભીડભાડ છે નહીં, તમને પૂરતો અવકાશ છે. એનો ગુણ છે શાશ્વત, એમાં નથી ક્યાંય વિકાર આકાશમાં, કે નથી ક્યાંય કોઈ પણ પ્રકારનો વિભાવ. વિભાવ અને વિકાર ધર્માશ્રીકાયમાં નથી, અધર્માશ્રીકાયમાં નથી, આકાશમાં. એને વાંધો નથી, તમારે ચાલવું હોય તો ના નહીં ચાલવા દઉં, તને તો મદદ નહીં જ કરું, તને કરી એવું એનું. એટલું સરસ દ્રવ્યની સમજણ આપે છે જ્ઞાનીઓ. તો કે છે અને કાળનો ગુણ છે. બસ આ તારી જે પર્યાય પહેલી હતી ને બીજી પર્યાય એવી કરી દઉં કે તને હંમેશા નવીન નવીન વાયદા જ, કોઈ બી તને જૂનો થવા. આટલા આટલા નિત નવીન સ્વરૂપો બદલા, કેટલા કેટલા ભોગના સ્વરૂપો બદલા, સતત જીવ હંમેશા નવું 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 નવું, બસ કાંઈક ને કાંઈક, કારણ કે કાળ એને હંમેશા પરિવર્તન કરાવ્યા. આ છ દ્રવ્ય અને આ એનો ગુણ છે. છ દ્રવ્ય પોતાના ગુણથી પોતાના ગુણમાં આઘા પાછા થતા, ક્યારે રૂપી અરૂપી થતું નથી, જીવ અજીવ થતું નથી, અજીવ જીવ થતું નથી, અને ક્યારે ધર્મસ્થિ કઈ સક્રિય થતા નથી, અને ક્યારે જીવ અક્રિય થતો નથી. પ્રત્યેક પદાર્થ ક્રિયા સંપન્ન છે, એ વિભાવમાં છે તો સક્રિય છે અને કર્મ બાંધે છે, અને સ્વભાવમાં છે તો સુખ અને આનંદ કરે છે, જે સક્રિય. એવી વ્યવસ્થા વિશ્વની છે, બધું જ વ્યવસ્થિત છે, સ્વયં સંચાલિત આ વિશ્વ છે. આ સ્વયં સંચાલિત વિશ્વનું સંચાલન કરવા માટે કોઈ ઈશ્વરીય શક્તિની આવશ્યકતા, કોઈ થર્ડ પાર્ટીની ઉપસ્થિતિની જરૂરત, આવું વિશ્વનું સ્વરૂપ છે. અત્યારે અજીવ દ્રવ્યનો અભ્યાસ ચાલે છે, અજીવ તત્વ વિશે. Thank you.